લુકની લખેલી સુવાર્તા અધ્યાય 14. અને એમ થયું કે ફરોશીઓના અધિકારીઓમાંના એકને ઘરે વિશ્રામવારના દિવસે ઈસુ જમવા ગયા હતા, ત્યારે તેઓ તેમને એક નજરે જોઈ રહ્યા હતા. એક માણસ ત્યાં હાજર હતો જેને જલંધર નામનો રોગ થયો હતો. ઈસુએ નિયમશાસ્ત્રીઓને અને ફરોશીઓને ઉત્તર આપતા કહ્યું કે વિશ્રામવારે કોઈને સાજા કરવા તે ઉચિત છે કે નહીં, પણ તેઓ મૌન રહ્યા. ઈસુએ તે રોગીને સ્પર્શીને તેને સાજો કર્યો અને તેને વિદાય કર્યો. ઈસુએ તેઓને કહ્યું કે તમારામાંના કોઈનું ગધેડું અથવા બળદ કૂવામાં પડી જાય તો શું તમે વિશ્રામવારે તરત તેને બહાર કાઢશો કે નહીં? એ વાતનો પ્રત્યુત્તર તેઓ તેમને આપી શક્યા નહીં. નમ્રતા, ગર્વ અને પરોણા ચાકરી. ભોજનમાં નિમંત્રિતો કેવી રીતે મુખ્ય આસનો પસંદ કરતા તે જોઈને તેમણે તેઓને દ્રષ્ટાંતમાં કહ્યું કે કોઈ તને લગ્નમાં નિમંત્રે ત્યારે મુખ્ય આસન પર બેસી ન જા. એમ ન થાય કે તારા કરતા કોઈ વિશેષ માનવંતા માણસને તેણે નિમંત્રણ આપેલું હોય. જેણે તને તથા તેને નિમંત્રણ આપેલું હોય તે આવીને તને કહે કે એને જગ્યા આપ, ત્યારે તારે અપમાનિત થઈને સૌથી છેલ્લે સ્થાને બેસવું પડે. પણ કોઈ તને નિમંત્રે ત્યારે સૌથી છેવટની જગ્યાએ જઈ બેસ, કે તને નિમંત્રણ આપનાર તને કહે કે મિત્ર ઉપર આવ, ત્યારે તારી સાથે જમવા બેઠેલા સર્વની આગળ તને માન મળશે. કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે. જેણે તેમને નિમંત્ર્યા હતા તેને પણ ઈસુએ કહ્યું કે જ્યારે તું દિવસનું કે રાતનું ભોજન આપે ત્યારે કેવળ તારા મિત્રોને, ભાઈઓને, સગાઓને કે શ્રીમંત પડોશીઓને ન બોલાવ. એમ ન થાય કે કદાચ તેઓ પણ તને પાછા બોલાવે અને તને બદલો મળે. પણ જ્યારે તું મિજબાની આપે ત્યારે ગરીબોને, અપંગોને, પાંગડાઓને તથા અંધજનોને તેડાવ, તેથી તું આશીર્વાદિત થઈશ. કેમ કે તને બદલો આપવાને તેઓની પાસે કંઈ નથી, પણ ન્યાયીઓના મરણોત્થાનમાં તને બદલો આપવામાં આવશે. તેમની સાથે જમવા બેઠેલાઓમાંના એકે એ વાત સાંભળીને તેમને કહ્યું કે ઈશ્વરના રાજ્યમાં જે રોટલી ખાશે તે આશીર્વાદિત છે. પણ ઈસુએ તેને કહ્યું કે કોઈ એક માણસે રાતના મોટો ભોજન સમારંભ યોજ્યો. તેણે ઘણાને આમંત્રણ આપ્યું. તે સમયે તેણે પોતાના નોકરને મોકલીને આમંત્રિત મહેમાનોને એમ કહેવડાવ્યું કે આવો, કેમ કે હમણાં બધું ભોજન તૈયાર થયું છે. સર્વ એકસાથે બહાના કાઢવા લાગ્યા. પહેલાંએ તેને કહ્યું કે મેં ખેતર વેચાતું લીધું છે, મારે જઈને તે જોવાની અગત્ય છે, હું તને વિનંતી કરું છું કે મને માફ કર. બીજાએ કહ્યું કે મેં 5 જોડ બળદ વેચાતા લીધા છે અને હું તેમને પારખવા જાઉં છું, હું તને વિનંતી કરું છું કે મને માફ કર. અન્ય એકે કહ્યું કે મારું લગ્ન હમણાં જ થયું છે માટે મારાથી અવાશે નહીં. પછી તે નોકરે આવીને પોતાના માલિકને બધી વાત કરી. ત્યારે ઘરના માલિકે ગુસ્સે થઈને પોતાના નોકરને કહ્યું કે શહેરના રસ્તાઓમાં તથા ગલીઓમાં જઈને ગરીબોને, અપંગોને, પાંગડાઓને અને અંધજનોને બોલાવી લાવ. તે નોકરે કહ્યું કે માલિક, તમારા હુકમ પ્રમાણે કરવામાં આવ્યું છે અને હજી પણ ત્યાં ઘણી જગ્યા ખાલી છે. માલિકે કહ્યું કે રસ્તા પર તથા ગામડાઓમાં જઈને તેઓને આગ્રહ કરીને બોલાવી લાવ કે મારું ઘર ભરાઈ જાય. કેમ કે હું તને કહું છું કે પેલા માણસો જેઓ આમંત્રિત હતા તેઓમાંના કોઈ પણ હવે મારી મિજબાનીમાંથી ચાખશે નહીં. હવે ઘણા લોક ઈસુની સાથે જતા હતા અને તેઓને તેમણે પાછા ફરીને કહ્યું કે જો કોઈ મારી પાસે આવે અને પોતાના માતાનો અને પિતાનો, પત્નીનો, બાળકોનો, ભાઈઓનો તથા બહેનોનો, હા પોતાના જીવનો પણ દ્વેષ ન કરે તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. જે કોઈ પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ આવતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. કેમ કે તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે પણ પહેલા બેસીને ખર્ચ નહીં ગણે કે તે પૂરો કરવા જેટલું મારી પાસે છે કે નહીં, રખેને કદાચ પાયો નાખ્યા પછી તે પૂરો કરી શકે નહીં. ત્યારે જે જુએ તેઓ સર્વ તેની મશ્કરી કરવા લાગે અને કહે કે આ માણસ બાંધવા લાગ્યો પણ પૂરું કરી શક્યો નહીં, અથવા કયો રાજા એવો છે કે જે બીજા રાજાની સામે લડાઈ કરવા જતો હોય પણ પહેલા બેસીને વિચાર નહીં કરે કે જે 20,000 સૈનિકો લઈને મારી સામે આવે છે તેની સામે હું 10,000 સૈનિકોને લઈ લડી શકીશ કે નહીં. નહીં તો બીજો રાજા હજી ઘણો દૂર છે, એટલામાં તે એલચીઓને મોકલીને સુલેહની શરતો વિશે પૂછશે. તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. મીઠું તો સારું છે, પરંતુ જો મીઠું પણ સ્વાદ વગરનું થયું હોય તો તે શાથી ખારું કરાશે? તે જમીનને સારું અથવા ખાતરને સારું યોગ્ય નથી, પણ માણસો તેને બહાર નાખી દે છે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે.